ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಪ್ರಕರಣ ಚಾರ್, ಸರ್ಪ ಟೇಕರಿ. ઈશ્વરમ્માને સત્યથી વિખૂટા પડવાના વિચારથી જ્ઞાની થતી. તેમને ડર હતો કે જ્યારે તેનો પોતાનો ભાઈ જ માને છે કે સત્ય મેલી વિદ્યાની અસર હેઠળ અનૈચ્છિક છેતરપિંડીમાં સંડોવાય છે, તે કારણે સત્યને નાહકના ઉપહાસના ભોગ બનવું પડશે. પરંતુ 25 માઇલના પંથકમાં હાઈસ્કૂલ નહોતી. સત્ય એટલો તેજસ્વી હતો કે તેને આગળના ભણતરથી દૂર રાખવો તે પુનિત બાબતનો અનાદર કરવા જેવું હતું. ઉરવકંડા જઈ ભાઈની કાળજી નીચે રહેવું તે તેને માટે શ્રેષ્ઠ ઉપાય તેણીને જણાતો હતો, અને તેણીએ સર્પ ટેકરી પર તેના દિવસો સરળતાથી અને મધુર રીતે પસાર થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી. પેડા વેંકપ્પા રાજુને ખાસ લાગણી ન હતી. તે પોતાના દીકરાના વિચિત્ર કર્તવ્યોથી મૂઢ બન્યા હતા. તેમનું મન હંમેશા લોક એવી લોક સંસ્કૃતિમાં ડૂબેલું રહેતું જે સામાન્યથી ભિન્ન તેવી તમામ પ્રવૃત્તિઓને પ્રતિસ્પર્ધીના કાવતરા, ડાકણની વિધિ કે દૈત્યની ગોઠવણ સાથે સાંકળી લેતું. ઈશ્વરમ્માએ એકલા અટુલા નિશાસો નાખી રડવું પડતું અને એકલા જ રાજી કે ઉમંગી પણ થવું પડતું. સત્યએ કરેલા ચમત્કારોની, અભિશાપને સુધાર્યાની, પ્રશ્નોનું નિરાકરણ કર્યાની અને મુશ્કેલીઓ વેઠ્યાની વાતો ફેલાવા માંડી. જ્યારે જ્યારે સત્ય ઉરવકોંડાથી પુટપરતી આવતા ત્યારે ઈશ્વરમ્માં તેમને સ્વાસ્થ્યવર્ધક શક્તિવર્ધક તેલથી સ્નાન કરાવતા, અને તે પણ તલના તેલથી. તેની સ્નાયુઓને સુદૃઢ બનાવવા તેઓ માલિશ પણ કરતા. ત્યારબાદ તેલની ચીકાશ કાઢવા ગરમ પાણી અને અરીઠાના દ્રાવણનો ઉપયોગ કરતા. એક વખત તેમણે સત્યના ખભા પર કાળું મોટું ચામઠું જોયું. સત્યએ આ બાબતે ક્યારેય દુખાવાની ફરિયાદ ન કરી. માતાએ આ બાબતે પૂછ્યા જ કર્યું ત્યારે સત્યએ ના છૂટકે જણાવ્યું કે ખભે કાવડ ભેરવી પાણી ભરવાને કારણે તેની ચામડી તેવી થઈ ગઈ હતી. ઉરવકોંડામાં ફક્ત એક જ કૂવો જ્યાંનું પાણી પીવાલાયક હતું, બીજા બધામાં ખારું પાણી હતું. આ મીઠા પાણીનો કૂવો લગભગ 1 કિલોમીટર દૂર હતો. તેને સવારે અને સાંજે 3-3 ફેરા કરવા પડતા. ત્યારે ભાઈના કુટુંબના તથા મદદ માંગતા 2 પાડોશીના કુટુંબના વ્યક્તિઓની દિવસની તરસ છીપાતી. ઈશ્વરમાંએ કહ્યું, તું ત્યાંથી પાછો આવતો રહે દીકરા, તેઓ તારી ભલાઈ અને મદદ કરવાની વૃત્તિનો ગેરલાભ લે છે. તેઓએ પાણી ભરાવવા માટે તારો આધાર શા માટે રાખવો જોઈએ? બાબાએ અધવચ્ચે જ કહ્યું, માં, મને તે મારી જવાબદારી લાગે છે. બાળકો ખારા જળ પર ક્યાં સુધી રહી શકે? હું ખુશીથી પાણી ખેંચી લાવું છું માં, હું આ સેવા કરવા તો આવ્યો છું. આથી ઈશ્વરમ્માએ દલીલ છોડી અને ચૂપ રહ્યા. જાહેરાતનું પરોઢ 11 માર્ચ 1940નું પૂટ પરથીનું પરોઢ સૂર્ય ટેકરીની ટોચ પરથી ખીણમાં દર્શન દીધા અને રાજુ કુટુંબમાં ઉરવકોંડાથી સંદેશવાહકે પ્રવેશ કર્યો. શેષમાં રાજુનો તેમના પિતા પર પત્ર હતો. જ્યારે તેઓએ તે વાંચ્યો ત્યારે ઈશ્વરમ્માં તેમના પતિના હાવભાવ નિરખતા રહ્યા. તેણીએ અશ્રુબિંદુઓને ટપકતા જોયા. તેમણે કહ્યું, ફિકર કરવા જેવું નથી, પરંતુ કદાચ સત્યને વીંછી કરડ્યો એવું લાગે છે. તે પણ તેઓને વીંછી જડ્યો નથી. આ 3 દિવસ પહેલાં સાંજે બન્યું. અને સાંભળ, શેષમમાં લખે છે કે બીજા દિવસે આખો વખત સત્ય ઊંઘી જ રહ્યો. તેને ડંખનું દર્દ પણ ન હતું. વીંછીના ડંખની વેદનામાં ઝેરની અસર વધવાને લીધે કોઈને સુવા દેવાય નહીં, તેથી ઈશ્વરમાં ખૂબ જ ગભરાયા. બધા સ્થળોમાં ઉરવકોંડાના વીંછીના ઝેર કેટલી હદે જોખમકારક નીવડે છે તેની સદનસીબે ઈશ્વરમ્માને જાણ ન હતી. તેને સર્પ ટેકરી પર કહેતા હતા કારણ કે તેની ટોચ ઉપર ઊંચો ખડક જે નાગની ફેણના આકારનો હતો, જે ગામને ડંખ મારવાની ભીતિ સર્જાવતો હતો. ખડકની છાયામાં દિવસો પસાર કરતા લોકો માનતા કે સ્તબ્ધ કોબ્રાના વિસ્તારમાં રહેતા માણસોને મારવા વીંછી કરડતા. વેંકપ્પા રાજુને આ વાતની તો ખબર હતી જ. તેઓ એકદમ ત્યાં જવા તૈયાર થયા. જોકે થોડા કલાકોમાં સંદેશો આવ્યો કે સત્ય ભાનમાં આવ્યો છે, પરંતુ હજુ તે વિષમ પરિસ્થિતિમાં જ છે. તેને પોતાની આસપાસ શું થાય છે તેની ખબર નથી પડતી. તે જાણે છે કે બીજા સ્થળે હોય અને અદ્રષ્ટ વ્યક્તિઓ સાથે વાતો કરતો હોય તેવું તેને લાગે છે. ઈશ્વરમ્મા આથી વધુ સાંભળી શકે તેમ નહોતા. તેણીએ તેમના પતિને પોતાની સાથે લઈ જવા વિનંતી કરી. આખા રસ્તે પ્રાર્થના ચાલુ રાખી, માત્ર સત્યને સામે થાય તેના જ આશીર્વાદ માંગતી. તેણીને તે અદ્વિતીય થાય કે સૌને હોશિયાર થાય તેવી તેની કોઈ પણ ઝંખના નહોતી. ઈશ્વરમ્મા માટે આ દિવસો અને રાત્રિઓ ચિંતાયુક્ત રહ્યા. તેણીને શાંત કરી શકે તેવો કોઈ ઉપાય નહોતો. શેષમાં રાજુ નિરાશામાં હાથ ઘસતો. તેણે પોતે જાણતો હતો તે બધા ઉપાયો કર્યા. જ્યોતિષી, પૂજારી, હસ્તરેખા જાણકાર, હોમિયોપેથી, નૈસર્ગ ઉપચાર કરનારને અને જિલ્લાના વૈદ્યકીય અધિકારીને બોલાવ્યા, પરંતુ સૌના પ્રયત્નો નિષ્ફળ રહ્યા. સત્ય શાંતિ અને બે ધ્યાન થઈ ચિંતાના વમળમાં ડૂબેલો હોય તેમ બેસી રહ્યો. જ્યારે ઈશ્વરમ્માએ છેવટે તેને ફૂટપાથથી લઈ જવા માટે આગ્રહ રાખ્યો ત્યારે સૌ મૂંઝાઈ ગયા. તેના 6 વર્ષની ઉંમરના નાના ભાઈની સંગતે તેને કદાચ સામાન્ય પરિસ્થિતિમાં લાવે તેમ તેણે માન્યું અને તેઓ ઘેર આવ્યા. પરંતુ તે જ બાળકો કે જેમને એક વખત સત્ય ભગવાનના ગુણગાન ગવડાવતા લઈને ગામડાની શેરીઓમાં ફરતો હતો, તે બધા જ હવે નિસ્તેજ આંખો અને મૂક એવા સત્યને મળ્યા. દાદા કોંડમમાં રાજુ પુરાણની તથા યોગ વશિષ્ઠની વાર્તાઓ કહી માતા પિતાનો શોક દબાવી રાખવા માટે પ્રયત્ન કરતા હતા. જાણીતું સંસ્કૃત પુસ્તક યોગ વશિષ્ઠ મુજબ ભગવાન રામચંદ્રજી પણ આ જ ઉંમરે આ જ પ્રકારની આંતરિક બેશુદ્ધિના તબક્કામાંથી પસાર થયા હતા. તેમનું શરીર ક્રૂશ થયું હતું. તેમનું મન પળે પળે વિચાર બદલતું હતું. તેઓ ભીત ચિત્રની જેમ શાંત બેસી રહેતા. કોંડમમાં રાજુએ શ્લોકની પહેલી 2 પંક્તિઓ સંભળાવી જે મહાકાવ્યમાં શ્રી રામચંદ્રની પરિસ્થિતિનો ચિતાર આપતી હતી. કિમ સંપદા કિમ વિપદા કિમ ગૃહેણ કિમ ઇમ ગીતમ, દોલત શું છે, વિપત્તિ શું છે, ઘર શું છે, ઈચ્છા શું, સર્વમ એવ અસદ ઇત્યુક્તવા તુર્ષાનમ એકોપતિસ્તાત, બધું જ અસત્ય છે એમ કહીને તે શાંત અને એકલા બેસી રહ્યા. કોંડમમાં રાજુને હંમેશા આ શબ્દોથી શાંતિ વળતી, પરંતુ બીજાઓને ધીરજ આપી શક્યા નહીં. આવા અવાક બાળકની આસપાસ ભેગા થતા માણસો પેડા વેકપ્પા રાજુને લાગણીહીન હોવાનો આક્ષેપ કરતા. બિચારા ઈશ્વરમાં માંદગી આવવાના કારણ વિશેની ફોસલામણીને તથા તેના બિહામણા ભવિષ્યને સહન ન કરી શક્યા. તેઓ પોતે એક ઓરડામાં સૌથી અલગ થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. સત્ય આ સર્જાયેલી ઉથલપાથલોથી અલગ હતો, પરંતુ તે અજાણ નહોતો. કેટલીક વાર દયાજનક નિશાસા નાખતો, કોઈ તેને સામે કરવાની શક્તિ ધરાવવાનો દાવો કરતું ત્યારે તેનો ચહેરો ચમકી ઉઠતો. ક્યારેક તેનામાં રહેલા ગુરુ ગેરલાભ લેવાની લાલસાને રોકવાની અને આત્મસંયમ અને સ્વાભિમાન જાળવવાની શિખામણ આપતા. આ ભાવાવેશ તેની આળસુ મનસ્થિતિ પર તેના ઈચ્છાશક્તિના વિજયની નિશાનીરૂપ હતા. તેની બહેનો હંમેશા તેની બાજુમાં આતુરતાપૂર્વક તેને ખાવા પીવાનું આપવાની રાહ જોતી. તેમણે આ શિખામણ નોંધી, પરંતુ ઈશ્વરમ્માએ તેમને તેમ ન કરવા સમજાવ્યા. હવે ધીરજનો સમય પૂરો થયો. શેષમાં રાજુએ સંદેશો મોકલ્યો કે સત્ય ઘણા સમયથી શાળામાં ગેરહાજર રહ્યો હતો. તેના પિતા કાકા અને અન્ય સમજૂજનોને ચિંતા ઘેરી વળી. બીજાઓએ સ્થળ બદલવા કહ્યું. જેઓ ધીરજ અને યાત્રા, પ્રાયશ્ચિત અને સાંત્વનની સલાહ આપતા, તેમના ઈરાદાઓ ઈર્ષ્યાળુ રાજુ કુટુંબને આ તરંગથી પરેશાન કરવા માટેના છે તેવી શંકા વ્યાજબી રીતે આવતી. કાદીરી રહેતા એક વૃદ્ધ પંડિતને જન્મપત્રિકામાં જણાયું, તેથી કુટુંબીજનોએ માન્યું કે સત્યને વળગાડ છે. બ્રહ્મનપલ્લી નામના ગામમાં રહેતા જાણીતા ભુવા પાસે સત્યને લઈ જવાનું નક્કી થયું. માત્ર કોંડમમાં રાજુએ વાંધો ઉઠાવી વધુ રાહ જોવાનું ઠરાવ્યું. અલબત્ત આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાતી માતાનો કોઈએ અભિપ્રાય ન લીધો. સત્યને પોતાની પાસે લાવવાનો છે તેવું જાણી ભુવાએ આડંબર દેખાડ્યો. તે ચંડી, ચામુંડી, સિંહી અને વારાહી દેવીની સાધના કરી શકતો જેથી બાળકનો વળગાડ દૂર થાય. તેના મંત્ર સામે કોઈ વળગાડ ટકી ન શકે તેવું તેણે વચન આપ્યું. સત્ય અને વેંકપ્પા રાજુની સાથે ઈશ્વરમમાં અને તેમની બે બહેનો ગયા. બળદગાડામાં જતી વખતે પિતાએ આ ત્રણેયને ખાતરી આપી કે આ ભૂવો ચંડીમાં અને ચામુંડામાની પૂજા કરશે, બલિદાન આપશે, બાળકના કપાળમાં રક્તનો ચાંદલો કરશે અને આ દુઃખદ વાતોનો અંત આવશે. મરઘીના નામ પર તેમણે સત્યને તેમણે બોલતા અટકાવવા રોક્યા. બ્રહ્મનપલ્લી પાસે જે માણસ હતો તે વાંકડિયા વાળ અને ઘોઘરા અવાજવાળો ભયંકર માણસ હતો. તેની આંખો સળગતા અંગારા જેવી હતી. તેના હાથમાં લોખંડની સાણસી હતી. તે મોટેથી મંત્ર બોલતી વખતે આત્માની સામે પછાડતો હતો. સાણસીને જોરથી પછાડવાથી ભયંકર તરંગો ઉત્સર્જિત થતા હતા કે પુટપર્તિના લોકો આવા દૈત્ય જેવા માણસ વડે સત્યની લેવાનારી અગ્નિ પરીક્ષાના વિચારથી ધ્રુજી ઉઠીને હબકી ગયા. પરંતુ સત્યના ચહેરા પર જરા પણ ભયની રેખા નહોતી. સત્યની શાંતિએ ધીરે ધીરે લોકોમાં હિંમત પ્રેરી. જ્યાં સુધી એમ કહેવામાં ન આવે કે સત્ય આત્માની અસરથી દૂર છે ત્યાં સુધી તેઓએ ત્યાં રહેવાનું નક્કી કર્યું. 9 વર્ષ પછી જ્યારે હું પટપરથી હતો ત્યારે વેંકટગીરીના સ્વામીરામ શર્માને તેમના ભક્તોની સામે સ્વામીએ બુર્રારક્યા એટલે કે સાંઈની બાળપણની વાર્તા ગાવાની રજા આપી. જ્યારે તે કવિતામાં બ્રહ્મનપલ્લીનું વર્ણન આવ્યું અને શર્મા એ ભયંકર દ્રશ્ય વર્ણવતા જતા ત્યારે સ્વામીએ તેમને આ પ્રસંગ વર્ણવ્યા વિના છોડી દેવા માટે જણાવ્યું. મેં હિંમત કરીને તેમને પૂછ્યું, સ્વામી તો પછી તમે તે યાતનામાંથી શા માટે પસાર થયા? હું એમ ઈચ્છતો હતો કે લોકો જાણે કે આ શરીરને કંઈ પણ થાય તેની અસર મને થતી નથી. હું લોકોને સત્ય કે જેની તેમણે ઉપેક્ષા કરી છે તે યાદ કરાવવા આવ્યો છું. તેઓએ કરવું જોઈએ તેમ જો હું ના કરું તો તેમને મારામાં વિશ્વાસ કઈ રીતે આવે? સ્વામીએ આવો ઉત્તર વાળ્યો. વળગાડ છોડાવનારે સત્યના શરીરમાંથી આત્માને કાઢવા માટે છોકરાને મારવા માંડ્યો. તેના માતા પિતા તે સહન ન કરી શક્યા. ઈશ્વરમાંએ તેને આ બંધ કરવા માટે આજીજી કરી, પણ આ વિધિ આધેડથી બંધ કરવા ના કહી. તમે તેને લઈ જઈ શકો છો, પણ તેમાં રહેલો આત્મા તો મારો છે. મારી ચીજ મને આપીને પછી તમારું જે છે તે તમે લઈ લો, તેણે કહ્યું. સત્યના માથાના વાળ ઉતારી લઈ તેના માથા પર એક ચોકડી ખોતરી કાઢવી તેવું આ વિધિમાં આવતું હતું અને તે ઘામાં લીંબુનો રસ નીચોવામાં આવ્યો અને મટકાના મટકા ભરીને ઠંડુ પાણી તેના માથા પર રેડવામાં આવ્યું. એક મલમ કે જે આ શિકારને ભયંકર યાતના કરતું દુઃખ આપીને બાળે તે તેની આંખમાં આંજવામાં આવ્યો. સત્યની આંખો તો લાલ ચોર થઈ ગઈ. તેનો ચહેરો યાતનાથી સૂજી ગયો. બધાએ તેની આસપાસ જાણે કોઈ ધતિંગ થતું જ નથી તેમ તે શાંત રહ્યો. ઈશ્વરમમાંથી તો આ સહન જ થતું નથી. અહીં તેનો ઘવાયેલો ઈજા પામેલી આંખોવાળો જલદ પીડાવાળો દીકરો કે જેને સારું થશે કે નહીં તેની આ વિશારદ ખાતરી નથી આપતો. તેના કરતાં તે વધુ સારું છે કે તે આ ભૂત સાથે જ રહે, કારણ કે તે ફક્ત તેને વારાફરતી હસાવે કે રડાવે, ઘડીમાં સંસ્કૃત કે તેલુગુ બોલાવે, પછી ડાપણ કે ગાંડપણ દર્શાવે. ઘણા જ કાલાવાલા પછી સત્યને આ માણસની ચુંગાલમાંથી છુટકારો મળ્યો. તેણે તેને એક શરતે લઈ જવાની હા કહી કે એને 6 મહિનામાં પાછો લાવજો, નહીં તો. સારા નસીબે તેણે આ ધમકીના શબ્દો પૂરા ન કર્યા. તેણે સત્યની મોટી બેન વેંકમ્માને ફરીવાર નહીં લાવવાનું ખાસ કહ્યું, કારણ કે તે સત્યના કહેવાથી તેની બળતી આંખોમાં સતત મલમ લગાવતી હતી અને આ નરાધમ ડૉક્ટરના પ્રયત્નોને તે નિષ્ફળ બનાવતી હતી. પુટપરથી આવીને ઈશ્વરમ્માએ તેમના પુત્રને સમજાવવા પ્રયત્ન કર્યો અને તેણે કેવો ભય અને આશંકા ઊભા કર્યા છે તે પણ જણાવ્યું. તું બીમાર છે તેથી બધા ચિંતિત છે. તું શાંત હોય ત્યારે બ્રહ્મણપલ્લીવાળો તે માણસ તને પથ્થર તાવ છે તેમ કહે છે. તું જો જરા ઝડપથી ચાલે તો તે કહે છે કે તને સાબર તાવ છે. તે અર્થહીન છે. હું જાણું છું કે તને તાવ નથી. તું જ્યારે પંડિતો જેવી વાતો કરે ત્યારે લોકો કહે છે કે તું કશાની અસરમાં છે, અને તું જ્યારે તારા કાકાઓ કે પિતરાઈ ભાઈ બહેનોના વાંધા કાઢે તો તેઓ કહે છે કે અત્યારે બોલે છે તે તું નથી. જ્યારે તું વેંકમ્માને રાત્રે આકાશમાં પસાર થતા દેવતા જોવા કહે છે ત્યારે તેઓ તને પાગલ કહે છે. ઓ સત્ય, તું રાજુ કુટુંબનું સામાન્ય બાળક બની જા, તું પણ તારા ભાઈઓની જેમ તેમની સાથે શાળાએ જા, ગુરુની જેમ કે બ્રહ્મજ્ઞાનીની જેમ ન તું વર્ત, લોકો તને આમ તારી મશ્કરી કરવા માટે જ કહે છે, પરંતુ તેમની સલાહની કોઈ અસર ન થઈ, સત્ય તો તેની સચ્ચાઈને દ્રઢતાથી વળગી જ રહ્યો, તેમના સગા સંબંધીઓ આવતા અને દવા બનાવવાની લેખિત વિગતવાર સૂચનાઓ આપતા, ઈશ્વરમાં તે શ્રદ્ધાથી ધ્યાન દઈ સાંભળતા, એક જણે તેમને ગોરંટલામાં એક ડાક્ટર પાસે લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો કે જે આ છોકરાને ખોટી ભ્રમણામાંથી જરૂર છોડાવી શકશે. એક ગાડામાં સત્ય તેની માતા સાથે થોડા લોકો જવા માટે રવાના થયા. એકાએક બળદો હતા ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. બધાએ જ્યારે ધક્કા માર્યા ત્યારે ગાડું ફૂટપટ્ટી તરફ પાછું વળી ગયું. ઓ શાંતિ શાંતિ શાંતિ.